તારીખ 14/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 228 અને 229 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
વ્યવહારનો વિષય જીવને અનાદિથી એનો પક્ષ છે, પક્ષ થવાથી આગ્રહ પણ હોય છે, પણ એ ઉપાય નથી, એ માર્ગ નથી.
બરાબર.
ભલે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો, પુરુષાર્થ પલટો ખાઈને ઉપડે એક શબ્દ મારને તમે આપ્યો છે. તેવી જાતની ભાવના 140 માપાને છેલ્લેથી બીજી લીટી છે. તેવી જાતની ભાવના એટલે યથાર્થ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય અને ખટક હોય, એટલે કે સ્વરૂપ પ્રાપ્ત ન થતું હોય એ ખટકતું હોય તો આટલી શરત છે. યથાર્થ ભાવના હોય, યથાર્થ ભાવના હોય એને ખટક હોય જ, અને ખટક હોય તો પુરુષાર્થ પલટો ખાય. પુરુષાર્થ કેવી રીતે ઉપડે કે પલટો ખાય ને પુરુષાર્થ. પલટો શબ્દ એટલા માટે લીધો છે કે પુરુષાર્થ ને બે દિશા છે, બહિર્મુખ અને અંતર્મુખ. અનાદિથી બહિર્મુખ ચાલે છે, પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી, પલટો મારે છે તો એને અંતર્મુખ નો પુરુષાર્થ ઉપડે છે. બીજા પ્રકારથી એટલે વ્યવહારથી નિશ્ચય થતો નથી. જે સંપ્રદાયમાં પ્રચલિત વ્યવહાર છે એનાથી નિશ્ચય થતો નથી. કોઈ પૂજા ભક્તિ કરે છે, કોઈ વ્રત નિયમ પાળે છે, દયાદાન કરે છે, શું કોઈ સામાયિક પ્રતિક્રમણ કરે છે, કઈ ને કઈ કરે છે, એનાથી નિશ્ચય થતો નથી. પણ જે પૂર્વ પર્યાય નો ક્રમ છે એ એક ન્યાય વ્યવહાર છે પણ પ્રચલિત નથી. એ ક્રમને લોકો જાણતા નથી, અનુસરતા નથી. એક ન્યાય તો પૂર્વ પર્યાય પણ વ્યવહાર જ છે, એ વ્યવહારની વાત નથી. તો પૂર્વ પર્યાય છે માટે વ્યવહાર છે એ વાત નથી. અહીં તો એટલી વાત છે કે પૂર્વ પર્યાયો કેવા હોય કે ભાવના હોય, સાચી ભાવના હોય, યથાર્થ ભાવના હોય તો ખટક હોય, ઘટક હોય ખટક હોય તો પુરુષાર્થની દિશા બદલાય, એ પ્રકાર છે. એનાથી નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ, નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ સ્વાનુભવ થાય છે. આ બાજુ દિવાલ પાસે આવે છે. નિશ્ચયનું ધ્યેય, એવી ભાવના વાળાને શું છે નિશ્ચયનું ધ્યેય? નિશ્ચય ઉપર એની દ્રષ્ટિ અને નિશ્ચય ની ભાવના, વ્યવહાર નું ધ્યેય નહી, વ્યવહાર ઉપર દ્રષ્ટિ નહી, વ્યવહાર ની ભાવના પણ નહીં, વચ્ચે આવી જાય એ બીજી વાત છે, જાણવાનો વિષય છે. પણ નિશ્ચય નું ધ્યેય, નિશ્ચય ની દ્રષ્ટિ અને નિશ્ચય ની ભાવના રાખે તો પલટવાનો અવકાશ છે. પહેલેથી ધૂપ રાખવું ભણ્યા હોય કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે તો દ્રષ્ટિ નિશ્ચિત વ્યવહાર ઉપર રહેશે અને વ્યવહાર સાધ્ય થઈ જશે, સાધન થવાને બદલે સાધ્ય થઈ જશે અને એની ભાવના રહ્યા કરશે. એ ઉપાય ભૂલવાનો છે, ખોટો ઉપાય છે. વ્યવહાર તો વ્યવહાર જ છે અને બંધરૂપ છે, એમાં રાગ ની પ્રધાનતા છે, વ્યવહારમાં રાગ ની પ્રધાનતા છે. જે કઈ ધર્મ સાધન કરે છે એનું લક્ષ રહ્યા કરશે, મેં આ કર્યું, મેં આ કર્યું, આટલું તો કર્યું, આટલા આટલા વર્ષથી તો કરું છું, શું એ આવ્યા વિના નહીં, કેમ કે એનું ધ્યેય છે એ બદલાનું નથી. જ્યાં સુધી પૂર્ણતાનું ધ્યેય નથી થતું ત્યાં સુધી મોક્ષ, પૂર્ણતા એટલે મોક્ષ છે, મોક્ષનું ધ્યેય નથી થતું ત્યાં સુધી સંસારનું ધ્યેય ચાલુ રહે છે. સંસારના ધ્યેય સાધન કરો તો સંસાર ફળે, મોક્ષના ધ્યેયથી સાધન કરો તો મોક્ષ ફળે. તમારે જે ધ્યેય એટલે જ્યાં પહોંચવું છે એ નક્કી કરો, એ બાજુની ચાલ ગોઠવાય ને. એવી ચોખ્ખી વાત છે, અહીંથી ઉઠ્યા પછી જ્યાં જવાનું નક્કી કરો એ બાજુ ચાલશો, પણ પેલા નક્કી તો કરવું પડશે. નક્કી તો કર, ધર્મ સાધન કરસ તો તારું ધ્યેય શું છે, એમને એમ કરે રાખવાનો કઈ અર્થ નથી, કેમ કે સંસારનું ધ્યેય ઊભું છે. ધ્યેય બદલાવીને જે કઈ સાધન થાય છે, ધ્યેય બદલાવ્યા પછી જે કઈ સાધન થાય છે એ ધ્યેયને અનુલક્ષીને થાય છે, એટલે એ બાજુ ગતિ પરિણામની ચાલે. પૂર્ણ શુદ્ધ થવું છે એ જ અવલોકનમાં આવે છે, એનું કારણ શું છે કે એને પછી કોઈ પણ દોષ જોતા નથી. પૂર્ણ શુદ્ધ થવું છે એટલે કોઈ પણ જોતા નથી, અને થાય છે વર્તમાનમાં થાય છે, પછી નાના મોટા ગમે તે, પછી એ ચલાવવા માંગતો નથી. એટલે કાળજી આવે છે ચાલતા પરિણામોનું અવલોકન, એટલે ચાલતા પરિણામમાં થતા દોષ ઉપરની કાળજી દરકાર કરી. અત્યાર સુધી એ દરકાર નહોતી કરી, એટલે વાસીદામાં સાંભળ્યું જતું હતું, ખબર નહોતી પડતી. વાસીદામાં સાંભળ્યું પંજવારી કાઢે એમાં હોય તો વહી જાય, સાંભળ્યું તો ચાર સાડા ચાર પાંચ ફૂટનો વજનદાર વસ્તુ એ ભગું ભગું વાળી નાખ્યું એમ, કે એમ મોટા દોષ થાય તો ખબર પડે, અંધારામાં જાય. જેને અવલોકન નથી, દરકાર નથી, એને ગમે એવડા મોટા દોષ થાય તેને ખબર પડતી નથી કે હું શું કરું છું. આગ્રહ થઈ જાય, બાહ્ય ક્રિયાનો આગ્રહ થાય, રાગ નો આગ્રહ થાય, રાગ ની ક્રિયા નો આગ્રહ થાય, સર્વસ્વ ભૂત તો આત્મા છે, આત્માનું સર્વસ્વ તો આત્મ સ્વભાવ છે, આત્મ સ્વરૂપ છે, એ જેનું સર્વસ્વ છે. આત્મામાંથી શુદ્ધ પર્યાય પ્રત્યે છે, જે શુદ્ધ દશાઓ અધ્યાત્મને પ્રગટશે સમ્યક દર્શનથી તેવું જ્ઞાન પર્યંતની, એ બધી આત્મામાંથી પ્રગટશે. આ શુભ તો શુભ જ છે, શુભ છે એ કાંઈ આત્મા નથી, અને આત્માની શુદ્ધ દશા પણ નથી. એ તો લોકોને ખબર નથી એ દશા કેવી હોય. એટલે અશુભ અને અશુભ બેને ખબર છે, એટલે અશુભ ખરાબ શુભ સારું, આ સિવાય કાંઈ ખબર નથી. મૂળ દિગંબર સંપ્રદાયમાં છે એને ખબર નથી, તો મારવાળાને તો ક્યાં જ ખબર હોય બિચારાને. એને ખબર નથી તો બારવાળાને ખબર ક્યાંથી હોય. જેમાં એ વાત છે એની ખબર નથી તો જ્યાં એ વાત જ નથી એને ક્યાંથી ખબર હોય. એટલે એકલા રાગને રગડે છે. શું કરે છે? એકલા રાગને રગડે છે. પણ એ શું છે? એ આત્મા નથી, એ અનાત્મા છે. અને ભાવ ગુણો તો અનાત્મ ભાવ છે, આત્મભાવ નથી. શુદ્ધભાવ તે આત્મભાવ નથી, એ તો અનાત્મભાવ છે. જ્યાં સુધી શુદ્ધતા થતી નથી ત્યાં સુધી શુભમાં ઊભો છે એટલે શુભ એને આવે છે. પણ જ્ઞાન દર્શન ચારિત્રની ભાવના કર્યા કરે અથવા રાખે, મારે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે, આ કઈ શુભભાવમાં મારે રોકાવું નથી. અને એની ભાવના પણ નથી, ભાવના નિશ્ચય ધર્મની છે, વ્યવહારની ભાવના નથી. અને એ યથાર્થ દર્શન જ્ઞાન ચારિત્ર તો ચૈતન્યને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે, શુભ કરતા કરતા પ્રગટ થાય છે એમ નથી. યથાર્થ દર્શન જ્ઞાન ચારિત્ર તો ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે. એ શ્રદ્ધાએ ગ્રહણ થાય, જ્ઞાને કરીને ગ્રહણ થાય, અને ચારિત્ર કરીને ગ્રહણ થાય છે. રાગમાં એ વાત નથી, ચૈતન્યને ગ્રહણ કરવાનું રાગ થી બનતું નથી. કેમ કે રાગ પોતે આગળ છે, રાગ ચૈતન્યને ગ્રહણ કરી શકતો નથી. રાગ પર પદાર્થ ને ગ્રહણ કરે છે, ઉલટું કામ કરે છે. સ્વ પદાર્થ ને ગ્રહણ કરવાનું કામ રાગનું નથી, એ કામ તો જ્ઞાનનું છે. એ કામ જ્ઞાનનું છે, એટલે જ્ઞાન ને સાધન કીધું છે. રાગ ની દિશા બહિર્મુખ છે, જ્ઞાન ને બે દિશા છે, પણ એક દિશા એને બંધ કરવી. મુદ્દાની વાત શું છે? રીત શું? વ્યવહાર કર્યા કરવો તો કે નહીં, ચૈતન્યને ગ્રહણ કરવાની વાત છે, પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાની વાત છે, એ રીત છે, બીજી કોઈ રીત નથી. અને એટલા માટે યથાર્થ છે કે જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, પોતાના સ્વરૂપને ભૂલીને દેહાદીને પોતા રૂપે ગ્રહણ કરી લીધું છે, શરીરને પોતા રૂપે ગ્રહણ કર્યું છે. રસ્તામાં વાત છે કે શરીરને બચાવવા દેવું કરીને, નાચારી કરીને, ભીખ માંગીને, ચિંતા કરીને દવા કરે, શરીર ને બચાવવા ટ્રીટમેન્ટ કરે, મોટો ખર્ચો હોય તો આત્મા હતું એટલું કરે કે ન કરે એટલું જોવાનું છે, અભિપ્રાય તપાસવો જોઈએ પોતાને કે આત્મા માટે હું એવું કરું કે ન કરું. દ્રષ્ટાંત દીધો, એક માણસ પાસે પૈસા નહોતા, રોજનું 1000 રૂપિયાનું ઇન્જેક્શન ડોક્ટરે લેવાનું કીધું. કેટલું? 1 ઇન્જેક્શન 1000 લાગે ને એવા કે 2 મહિના સુધી લેવાના 60 ઇન્જેક્શન, 60000 ના ઇન્જેક્શન થાય. એ પેલા બધા ઓપરેશનના જુદા જુદા ખર્ચા કરેલા, એ જુદા લીવર બગડી ગયું છે, દવા નહીં કરો તો મરી જશો, બચાવો. ગેરંટી તો નથી પછી એમાં, એટલું બધું કર્યા પછી પણ બીજે દિવસે ઓફ થઈ જવાય. આત્મા માટે જો પુરુષાર્થ કરે તો અજર અમર થઈ જાય, એ ગેરંટી છે. અનંતા તીર્થંકરોની ગેરંટી છે. અભિપ્રાય તપાસવાની વાત છે કે તું શરીર માટે આટલું કર, આત્મા માટે એટલું કર કે ન કર, ત્યારે પ્રસંગ નથી એવો ઉદય આવ્યો નથી. પણ તું કર કે ન કર, શું કરતો ત્યારે કૃપાળુદેવે 128 પત્રમાં કહ્યું કે ગમે તેમ થાય, જે ગમે તે ભોગે આત્માને બચાવવા માંગે છે એ જ બચે. હા, કેટલી તૈયારી ન હોય એને સિદ્ધપદ મળતું નથી. આ તો સિદ્ધપદ લેવાની વાત છે. આમ કે હું તમને સોનું આપીએ તો તમારે કયો ભાવ આપવો પડે? તો સોનાનો, એમાં કે લોઢાનો ભાવ તો ચાલે નહીં, ચાંદીનો ભાવ એ ન ચાલે, લોઢાનો ક્યાંથી ચાલે? પણ સોનું થોડુંક સસ્તું આપીએ તો કે તો ઉછીના લઈને તો લઈ લઈએ, કેમ કે સામે ભાવ આવે છે એનો, લાવે છે બહારથી લોકો, દુબઈથી બધેથી લાવે છે. તો આત્મા સોનું નથી, આત્મા સોનાથી ઓછી કિંમત વાળો છે? હવે એની જે રીત બતાવે છે એમાં સોનું સસ્તું કરીને આપે છે. એની રીત બતાવે છે એમાં સુગમ કરીને આપે છે. હવે તને શું વાંધો છે? ત્યાં કેટલું સોનું લે તને સસ્તું આપે તો? જેટલું લેવાય એટલું લે ને, એમાં કઈ લિમિટ રાખતો એ નહીં, કેમ કે સસ્તું મળે છે. એમ કે ભાઈ ચાંદીના ભાવમાં સોનું લેવું એટલું લઈ જાવ, ઠીક? કેટલો ઉત્સાહ આવે. સિદ્ધપદ છે એનું ફાઉન્ડેશન છે, એ અમુક્ષુની ભૂમિકા છે. તારી ભૂમિકામાં તું કરી શકે એવું સિદ્ધપદને પ્રાપ્ત કરી શકે એવું કામ થાય છે. અને કાં ઉત્સાહ ન આવે, અને એમાં બીજા બાના ક્યાં કાઢવાના રહ્યા કે મને આજ તબિયત બરાબર નથી, મને આજ ઊંઘ આવી ગઈ, મને આજ ફલાણું થઈ ગયું ને, ફલાણું થઈ ગયું ને, મહેમાન આવી ગયા ને, તો એ વાતનું મૂલ્યાંકન થયું નથી. મૂલ્યાંકન થાય તો પ્રાયોરિટી આવ્યા વિના સિદ્ધ પદ મળે છે, જેવી તેવી વસ્તુ નથી મળતી, સિદ્ધપદ મળે છે. તો એની કેટલી મુખ્યતા હોવી જોઈએ, પ્રાયોરિટી એટલે મુખ્યતા હોવી જોઈએ. બધું ગૌણ થઈ જાય, આખું જગત. કેમ કે શિવપદ ની બરાબરીમાં જગતમાં કોઈ વસ્તુ નથી. અનંત કાળે આવો માર્ગ મળ્યો છે, શિવપદ મળે એવો માર્ગ મળ્યો છે. જીવે પૂરી શક્તિથી લાગી પડવો જોઈએ. એક વાર બધાને કઈક મારી દેવાનું, બધું પછી પેલા, બધું પછી ને પેલા. મારું કામ એક વાર મને કરી લેવા દે, પછી તો આમ તો આપવા પાછું વાળી જવાનું નથી. પણ જે તકલીફ છે એ પેલા જ છે. એવી તૈયારી આપવી જોઈએ. દર્શનના ચારિત્રની ભાવના કરે અને એ યથાર્થ દર્શનના ચારિત્ર, યથાર્થ એટલે સમ્યક, યથાર્થ એટલે સમ્યક. સમ્યક દર્શનના ચારિત્ર તો ચૈતન્યને એટલે સ્વરૂપને, પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે. પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, શરીરને પોતાનું સ્વરૂપ એ રીતે ગ્રહણ કર્યું છે, એ છોડી દેવાનું છે. ચક્રવર્તીઓ તો હીરામોતીની ભસ્મ ખાય છે, ચક્રવર્તીઓના ખોરાકમાં તો બધી ભસ્મ હોય છે. તો તેનું શરીર પડે કે ન પડે? કોઈ ચક્રવર્તી અજર ઉમર રહ્યો દેખાણો? એ સંભવ જ નથી. રાજા મહારાજાઓ ઘરમાં ઔષધશાળાઓ રાખે છે, વૈદો ત્યાં આવીને બનાવે, એની દવાઓ વૈદ પાસેથી લેવાની ન હોય, વૈદો એના ઘરે આવીને દવા બનાવે, એના ઔષધશાળામાં બેસીને રાત દિવસ. પણ એ શરીર પડવાનું, એ આત્માને બચાવે એમ કે છે. એમાં એમ કેવું છે કે આત્માને તું બચાવ, શરીરને બચાવવામાં પીડ્યો છો, નહીં બચે. શ્રી કૃષ્ણ અને બળદેવ દ્વારકા સગરી સળગી ત્યારે જોયું કે આ તો બધું ભસ્મીભૂત, એટલી મોટી ચારે કોરથી આગ લાગી છે, આમાં કોઈને બચાવવાનો સવાલ નથી. ત્યારે એમ થયું કે હવે મા બાપને છેવટે બચાવી દે, એટલે રથમાં મા બાપને બેસાડી અને ભાગ્યા. જે દ્વારકામાં બેઠા બેઠા રાજ કરતા હતા, ત્રણ ખંડનું દ્વારકા બેઠા બેઠા ત્રણ ખંડનું રાજ ચલાવતા હતા, એ દ્વારકા છોડીને ભાગ્યા. આકાશવાણીથી નહીં બચાવી શાક છોડી જાય, લાગણી હતી મા બાપને તો બચાવી લેવા જોઈએ. દ્વારકાનો છેલ્લો દરવાજામાંથી બહાર નીકળતો તો રસ્તો દરવાજો હળગીને પડ્યો, મા બાપ ખલાસ. એ બે જણા બચવાના હતા, એ બચ્યા. શ્રી કૃષ્ણનું મૃત્યુ રસ્તામાં થવાનું. પાણી, અનાજ પાણી ભાતું લેવા રોકાણે રોકાઈ શક્યા, પાણીનો કુંજો નહોતો આ રહ્યો, ત્રણ ખંડનો ધણી. જેને સોનાની દ્વારકા હતી, 16,108 તો સોનાના અને એક એક રાણીઓના મહેલ હતા, એક એક મહેલ પાસે એક એક રાણીનું એક એક સોનાનું જીન મંદિર જુદું. એક પૂજા કરે ત્યારે બીજાને ડિસ્ટર્બ ન થાય. એની પાસે છેલ્લે પાણીનો વ્યવસ્થા નહોતી, એક લોટો પાણી હારે લઈ લઈએ તરસ લાગે, ઊંઘ ખૂટે કરે, આવું આમ ખૂટે છે. શું થયું? ઊંઘ ખૂટે, જ્ઞાન દશા હતી. શ્રી કૃષ્ણ ની મૃત્યુ વખત ની દશા વિચારવા જેવી છે. સમાધિ કઈ વાંધો નથી, મારું કઈ ખૂટ્યું નથી, મારું કઈ ખૂટ્યું નથી. મેં અખંડ ને સાધી લીધો છે, ત્રણ ખંડ ગયા તો ગયા, મેં અખંડ ને સાધી લીધો છે. તમે મને વાંધો નથી, ગમે ત્યાં જાવ મને વાંધો નથી. આવતી 24 ના 13 માં તીર્થંકર છે. તીર્થંકર થશે ત્યારે અહીંયા સુમંદર ભગવાન છે, સીતાલીમાં રહેશે. આત્મા માંથી જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થાય છે, માટે તું તારા આત્માને ગ્રહણ કર, સુખ શાંતિ ત્યાંથી પ્રગટ થશે. જ્ઞાન દર્શન ચારિત્ર, ચારિત્ર એ સુખ છે, સુખ શાંતિ પ્રગટ થશે. બસો ને 28 થી 229 ચૈતન્યને ગ્રહણ કરવાની વાત કરી ને, ચૈતન્યને ગ્રહણ કરવા માટે એનો પ્રશ્ન ઉઠાવ્યો. ચૈતન્યને ગ્રહણ કરવાનું આપ કયો છો, તો ચૈતન્યને ગ્રહણ કરવા માટે વાંચન, મનન, સત્પુરુષનો સમાગમ આદિમાં વિશેષપણે શું હોય, શેને વિશેષ એટલે મુખ્યપણે શું હોય, શેને મુખ્યતા આપવી? તો કે બધું સાથે હોવું જોઈએ, મુખ્ય ગુણની વાત જુદી, પણ હોવું જોઈએ. બધું પોતાનું વાંચન હોવું જોઈએ, સ્વતંત્ર વાંચન, સ્વતંત્ર વિચાર મનન અને સત્સમાગમ પણ હોવો જોઈએ, બધું હોવું જોઈએ. સત્સમાગમ કરો ને વાંચન મનનમાં કાંઈ પછી વાંચ હાલતું ન હોય તો કાંઈ થાય, વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, પણ સત્સંગ ન કરે તો કાંઈ થાય. એટલે કે બધું સાથે હોવું જોઈએ. વાંચન મનન આદિ બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. પહેલા તો સમજણ યથાર્થ કરી લેવી જોઈએ કે વસ્તુનું સ્વરૂપ શું છે, અને વસ્તુના સ્વરૂપ અનુસાર સાધનાનું સ્વરૂપ શું છે, એ બરાબર વાંચન મનનથી યથાર્થ સમજણ કરી લેવી જોઈએ. યથાર્થ સમજણ કરવાથી એક પ્રેરક બળ ઊભું થાય છે, એ સમજણનું અમલીકરણ કરવાનું. સમજણ સમજણમાં ત્યાં સુધી ફેર છે કે જે સમજણ પ્રેરક થઈને એનું અમલીકરણ ન કરે તો એ સમજણ તો નિરર્થક છે. પહેલાં અણસમજણ હતી ત્યારે કાંઈ નહોતો કરી શકતો, હવે સમજણ થયા પછી ન કરતો હોય તો સમજણ અને અણસમજણમાં ફેર શું રહ્યો, કાંઈ ન રહ્યું. માટે યથાર્થ સમજણ છે એ અમલીકરણમાં લઈ જાય છે, પ્રયોગમાં લઈ જાય છે. પ્રયોગ પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ છે, અનુભવ પદ્ધતિથી અનુભવ સદાય છે, એમ સીધી લાઈન છે. વાંચન મનન આદિ બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. આત્મા ગ્રહણ કેવી રીતે થાય તે ધ્યેય રાખીને સત્પુરુષનો સમાગમ, વાણી બધું સાથે હોવું જોઈએ. એક વાક્યમાં કેટલી સરસ વાત લઈ લીધી છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે. કેમ કે સત્પુરુષનો સમાગમ હોવો જોઈએ, પણ કેવી રીતે, કે આત્મા ગ્રહણ કેવી રીતે થાય છે એ ધ્યેય એટલે એવું લક્ષ્ય રાખીને. સત્સમાગમ રૂટીન થી નથી કરવાનો, રૂટીન નહીં થઈ જાય. જ્યારે જ્યારે તું સત્સંગમાં બેસ, ત્યારે તારું લક્ષ્ય હોવું જોઈએ કે હું મારા સ્વરૂપને કેવી રીતે ગ્રહણ કરું, એ વાત મારામાંથી મારે પકડી લેવાની છે. જો એવા લક્ષ્યથી સત્સમાગમ કરે તો સ્વરૂપનું ગ્રહણ થયા વિના કરીએ નહીં, નહીતર અધર અધર ચાલવાનો, નહીતર સાવ અધર અધરથી જવાનું, ગમે એટલા વર્ષ સત્સંગ કરે. આમ તો જ્ઞાનીનો યોગ ભાગ્ય જ મળે અને લાંબા કાળ માટે પણ ભાગ્ય જ મળે. ગુરુદેવનો યોગ લાંબા કાળ માટે ઘણા જીવોને મળ્યા. 45 વર્ષ સુધી 1991માં સોનગઢમાં સ્થિર થયા પોતે. 91માં સ્વાધ્યાય મંદિરનો પાયો નાખવાનો. 1991માં સ્થિર થયા, 9 વર્ષી અને 37 ના કાર્તકમાં તો દેહ છૂટી ગયો, કાર્તક વર્ષ તમે 36 વર્ષ તો ઘણા માણસોએ એમને ખૂબ ખૂબ સાંભળ્યા. લાભ ન થયો એનું કારણ કે ધ્યેય રાખીને સાંભળ્યા, અંદર થઈ ગયું, એટલો લાંબો યોગ ન મળે. 45 વર્ષ એટલે 2 જનરેશન પીરિયડ. એ માણસને દીકરાનો દીકરો બીજી પેઢી ચાલતી હોય, યુવાનીમાં આવ્યો હોય, સાંભળતા સાંભળતા વ્રત થઈ જાય, ઘરે દીકરા દીકરા થાય. પણ જો લક્ષ ન રાખ્યું હોય, ધ્યેય ના રાખ્યું હોય તો અંદરથી બહુ કહેતા ગુરુદેવ, નીચું માથું રાખીને સાંભળી લેવાનું નથી. આ જરા કડક બોલતા, નીચી મુંડી રાખીને સાંભળવાનું નથી. આ રોજ ઉઠીને નીચી મુંડી રાખીને સાંભળ્યા કરો એવું ન હોય એમ કે જાગૃત કરવા માટે ઘણી વાતો કરી છે. સાથે એકાંતમાં ચર્ચા ચાલતી હતી, સ્વાસ્થ્ય બરાબર નતો, વ્યાખ્યાન કઈક બંધ હતું, વ્યાખ્યાન બંધ હોય પછી વ્યાખ્યાનના કારણે 4 વાગ્યા આસપાસ કોઈ ગુરુજી પાસે હોય હું એકાંતમાં ગયો હતો. ચર્ચા ચાલતી હતી, કઈક પુરુષાર્થ નહીં. પ્રેમચંદભાઈ આવી છે ને રાણપુરવાળા, પ્રેમચંદ મગનના આશ્ચર્ય છે, એટલો માણસ ગુરુદેવની યારે બેઠા બેઠા 2 જણા ચર્ચા કરે છે, શું છે? બેસી ગયા પહેલા તો છાના માના ગુરુદેવની રૂમમાં. વાત ચાલતી હતી કઈક પુરુષાર્થ, બહુ આશ્ચર્યથી સાંભળતા હતા. ચર્ચા મને યાદ નથી શું ચાલતી હતી, બહુ આશ્ચર્યથી સાંભળવાનું, બહુ એમને પ્રમોદ થયો. ગુરુદેવ છે જ એમને કીધું, પછી ચર્ચા હતી, જોયું કે પુરુષાર્થ કરવો જોઈએ, કે બહુ બહુ ખૂબ ખુશી થતો હતો, બહુ અસર થઈ હતી. અને સાચી વાત છે કે એમને સાંભળે રાખીએ છીએ, પુરુષાર્થ કરવો જોઈએ, સાચી વાત છે. આપણે હાથ જોડી જોડીને શું અનુમોદન કરનાર ગુરુદેવ કે સાથે એકાંતમાં તત્વ ચર્ચા કરી રહ્યા છે. ગુરુદેવ કા સ્વાસ્થ્ય ઠીક નહીં થાય, દોપહેર કા 3 થી 4 જો નિયમિત પ્રવચન થા વો બંધ રખા ગયા થા, તેમ ગુરુદેવ કે પાસ ચલે ગયા. એમાં કોઈ થયે નહીં, એમાં કે લઈ છે, આપસમાં ચર્ચા કરી રહે થે, વાં કે દ્રષ્ટિ છે. ગુરુદેવ કે સાથ સંપ્રદાય છે, ગુરુદેવ કે સાથ રહે થે. ગુરુદેવને જે પલટા ખાયા દિગંબર મેં આયે તો બહુત લોગ છૂટ ગયે, 3-4 આદમી નહીં છૂટે થે, ઉસમેં સે વો એક થે, 4 ખંભે જૈસે થે. ઓર હમારે વતન કે થે રાનપુર કે, હમ તો છે બચપન સે પહેચાનતે થે, तुम किस परिवार में से आए हैं, हमारे पेरेंट्स कौन है, कौन है, सब अच्छी तरह जानते हैं। बैठ गए सुनने को, सुनते रहे। फिर गुरुदेव ने उनको बोला, देखो पुरुषार्थ करना चाहिए, ऐसा नहीं चले। बात तो चल रही ना कि सुन लेते हैं लोग, ध्येय नहीं है। चैतन्य को कैसे, आत्मा को कैसे ग्रहण करे वो ध्येय नहीं है। तो 45 साल तक सुनने लोगों ने कुछ नहीं मिला, 45 साल सुनने वाले को कुछ नहीं मिला। हाँ, निवृत्ति लेकर रह गए थे, दूर दूर से लोग आए, हिंदी भाषी लोग भी अपना मकान लेकर रहते हैं, अभी भी रहते हैं, उस वक्त भी रहते थे, कोई बम्बई से, कोई मद्रास से, कोई कहीं से दूर दूर से। लेकिन ध्येय नहीं है, लक्ष्य नहीं है कि मैं मेरे स्वरूप को कैसे ग्रहण करूं, वो बात मेरे को पकड़नी है। गुरुदेव की वाणी में से वो बात मेरे को पकड़नी है, वहाँ उसकी दृष्टि होनी चाहिए, नजर वहाँ उसकी होनी चाहिए, तो काम हो, वरना ऊपर से जाए, सब ऊपर से जाएगा। व्याख्यान का व्याख्यान कंठस्थ हो जाएगा, गुरुदेव ऐसा बोलते हैं, ऐसा बोलते हैं, क्योंकि तो स्मरण में बार बार सुनो तो स्मरण में तो रह जाएगा। एक बात अनेक बार सुनने से तो स्मरण में वो तो फिट हो जाएगी। काम करने का है, बहुत सरस बात करे। आत्मा इतले पुतानू स्वरूप केवी रीते ग्रहण थाय, આ મુદ્દાની વાત છે, મારે મારું સ્વરૂપ અંદરમાં કેવી રીતે ગ્રહણ કરવું છે એ નજર મારી હોવી, એ ધ્યેય એટલે એ લક્ષ્ય રાખીને, એ નજર રાખીને સત્પુરુષનો સમાગમ અને વાણી બધું સાથે હોવું જોઈએ। જો આ સમાગમ આ રીતે કરવો, સીધો પ્રશ્ન આપણે ઉઠાવીએ, સત્સંગ કેવી રીતે કરવો, તો પોતાનું સ્વરૂપ કેવી રીતે અંદરમાં ગ્રહણ કરવું, એ મુદ્દા ઉપર જેમ કોઈ ટાપીને બેસે એમ ટાપીને બેસવું જોઈએ, સાંભળવા આ કેવી રીતે આવે છે, રૂપી ભાવ છે, રૂપી અંતર્મુખી પરિણામ છે, સ્વરૂપને ગ્રહણ કરવાના પરિણામ તો અંતર્મુખી અરૂપી પરિણામ છે, એની વિધિ આપણી વાણીમાં આવે છે, મારે એ વાત પકડી લેવાની છે, ગમે એમ કરીને એ વાત મારે પકડી લેવાની છે, એની ભાવનામાં આવીને આતુરતામાં આવે ને સંશોધક વૃત્તિમાં ત્યાં દર્શનનો અડધો ગળી જાય, એવી તૈયારીમાં આવે ને ભાવમાં દર્શન ઓગળવા માંડે, બરફ ઓગળવા માંડે, નહીતર કાળમીંડ પાણો છે ઓગળે એવો નથી, કાળમીંડ પાણો કાલા પથ્થર નહીં ઓળો, પીગળતે નહીં, નીકળતા નહીં, બરફ એવો નીકળતા હા तो काला पत्थर आता है ना, उसका पानी थोड़ा होता है, बर्फ का पानी हो जाता है, बर्फ उतना ही बर्फ होगा उतना ही काला पत्थर होगा, तो काला पत्थर का पानी थोड़ा हो गया, बर्फ का पानी, तो दर्शन में है वैसे तो काला पत्थर जैसा है, लेकिन यथार्थ भावना में आए, यथार्थ तैयारी में आवे, बर्फ की तरफ पिघल जाएगा। એક વાત કેવી મુદ્દાની છે, અમારે શું કરવું, ચૈતન્યને ગ્રહણ કરવા માટે શું કરવું, તો વાંચન મનન તો વસ્તુનું સ્વરૂપ સમજવા માટે કરો, સત્સમાગમમાં સ્વરૂપ ને કેવી રીતે ગ્રહણ કરવું એ લક્ષ્ય રાખીને સત્સંગ સત્સંગમ કરવો. જેમ ચાતક શક્તિ ચાતક પક્ષી સ્વાતિ બિંદુ માટે તાપીને બેઠું હોય તો આમાં શું આવે, મોઢું ખુલ્લું રાખીને. એમ જિજ્ઞાસા વૃત્તિ ખુલ્લી રાખીને, એ પ્રકારની તીવ્ર જિજ્ઞાસા વૃત્તિ ખુલ્લી રાખીને, એમ કોઈ જીવન મરણ નો સવાલ હોય તો કેવો ટીંગાઈ જાય. જીવન મરણ નો સવાલ હોય તો કેવો ટીંગાઈ જાય, જે કામ જેનાથી બચી શકાય એમાં કેવો ટીંગાઈ જાય. આ તો અનંતા જીવન મરણ નો સવાલ છે અને સત્સમાગમ બચવાનો ત્યાં મોકો છે. એવી જિજ્ઞાસા માળવીને આ વિષયને ગ્રહણ કરી લેવો કામ થઈ જાય. હવે શું થાય છે, અંદરમાં શું થાય છે આ તે બહાર ની વાત. એવી એવી તૈયારીમાં કોઈ જીવ આવે છે ત્યારે જીવનો જે જીવ સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, એ અંદરથી એને મદદ કરે છે. આ હજાર અઠવાડાની મદદ આ છે. આપણે કહીશું ને હજાર અઠવાડા મદદ કરે પછી એને કોઈ મારી શકે નહીં, બચ્યો બચ્યો ને બચી જ જાય. આ આનંદ શક્તિવાળો અંદરથી ઊભો થાય છે. પછી ભક્તિ તૈયારી થાય એટલે આત્મા અંદરથી ઊભો થવાનો, અહીં પોતે તૈયારી કરવા માંડવાનો અને ચૈતન્યનો ચમત્કાર થવાનો. જે કામ થશે એ ચમત્કારિક રીતે થશે. ગુરુદેવે શું કહ્યું, માર્ગ શું બતાવ્યો છે, માર્ગ એટલે ઉપાય. તમે પેલા રસોઈ કરતા નહોતી આવડતી, તમને 10-12 વર્ષની ઉંમર સુધી રસોઈ કરતા ન આવડતી, પછી રસોઈ કરતા શીખે છે ને તો ગ્રહણ કરી લે છે કે નહીં, કેવી રીતે કરવું, આંશી આમ પકડાય, રોટલી આમ મણાય, આમ ચોડવાય, ટેકનિકલ વાત છે કે નહીં બધી. રોટલી ગોળ કરવી 80 વર્ષના બુઢાને ન આવડે, 15 વર્ષની છોકરી ફટાફટ બનાવે. હા કેમ, એને ગ્રહણ કરી લીધું છે કઈ રીતે માણવું, તો એ શીખી લે છે કે નહીં, ગ્રહણ કરી કામ કામ કેવી રીતે કરવું એ ગ્રહણ કરી લે છે કે એમ. અહીંયા પોતાના સ્વરૂપને કેવી રીતે ગ્રહણ કરવું એની જિજ્ઞાસામાં આવીને સત્સમાગમ કરે તો એને ગ્રહણ કરવાની રીત આવડી જાય એમ કહેવું. અને એ રીત આપણે કેવી રીતે લઈએ છીએ કે જ્ઞાન જ્ઞાનને વેદે છે, જો અંદર માં તું જ્ઞાન જ્ઞાન ને વેદે છે. એ નથી પકડાતું કેમ કે બીજા ડિસ્ટર્બન્સીસ છે, એ બીજા ડિસ્ટર્બન્સીસ દૂર કરવા માટે વેદનાથી આખો એનો પ્રોસેસ આપ્યો છે. પરિભ્રમણની વેદનાથી પ્રોસેસમાં દાખલ થાય તો બીજા ડિસ્ટર્બન્સીસ નહીં આવે અને બરાબર તૈયારીમાં આવે. પૂર્ણતાનું લક્ષ્ય કરે ત્યારે બરાબર તૈયારીમાં આવી જાય. એટલે પોતાને ગ્રહણ કરવાનો સ્કોપ છે એ ખુલ્લો થઈ જાય છે અને સહજ માત્રમાં કામ થાય છે. આવડું મોટું કામ સહજ માત્રમાં થાય છે, સહેજે સહેજે થાય છે. કેમ કે જીવ સ્વભાવ છે, તો વિભાવ નથી પરાણે કરવો પડે, જીવ સ્વભાવ છે. દોડવા વાળાને ઢાળ મળે એના જેવી વાત છે. આવે છે સમયસારમાં એક પ્લસ છે, પાણીને ઢાળ મળે તો પાણી સ્પીડ પકડે. પાણીનું વહેણ છે એને જો ઢાળ મળે એટલે સ્પીડ પકડે, તો એવો સ્વભાવ છે આ. તો પોતાનું સ્વાભાવિક કાર્ય કરવામાં પુરુષાર્થ છે એ ઉગ્રતા પકડશે, સ્પીડ પકડશે. અને ચમત્કારિક રીતે પોતાનું કામ થશે. થોડું વધારે વિસ્તાર થઈ જશે. સંપ્રદાયની પ્રચલિત માન્યતા ચાલતા રૂઢિગત વ્યવહાર છે ધર્મની પ્રાપ્તિ દેશ કરીને, આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવાની છે. તે રીત યથાર્થ નથી. પ્રથમ કે નિશ્ચયનું ધ્યેય હોવું જોઈએ અને એ ધ્યેયપૂર્વક નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ કરવી જોઈએ. કેમ કે શુભ તો શુભ જ છે, યથાર્થ દર્શન ચારિત્ર તો સ્વરૂપને ગ્રહણ કરવાથી જ પ્રગટ થાય છે. અને સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે. માટે પ્રથમથી જ સ્વરૂપ ગ્રહણ થાય તેવી પદ્ધતિ અંગીકાર કરવી જોઈએ. Yeah.